समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा निजरा अधिकार मा गाथा 215 नो स्वाध्याय आपणे करी रह्या छीए। गाथा 215 नो गाथार्थ अने टीका आपणे कर्या छे। हवे भावार्थ लईए। भावार्थ लेता पहला सहज पुनरावर्तन करिए कि 215 गाथामां ज्ञानी ने त्रणेय काळ संबंधी परिग्रह नथी ए वात कहेवामां आवी छे। भूतकाळमां, वर्तमान काळमां अने भविष्यकाळमां ज्ञानी ने परिग्रह नथी ए वात कहेवामां आवी छे। एटली टीकामां एम कहेवामां आव्युं के कर्मना उदय, कर्मनो विपाक थाय, स्थितिबंध पूरो थाय, उदयमां आवे अने पछी खरी जाय, एटले उदयनो काळ पूरो थया पछीथी ए खरी जाय, ए उदयमां आव्यो एटले विपाक कहेवाय। अने એનું નિમિત્ત પામીને જીવને જે સંયોગો પ્રાપ્ત થાય એ સંયોગો નો ઉપભોગ એટલે કર્મના ઉદયનો ઉપભોગ, આવો ઉપભોગ એ પરિગ્રહ રૂપ છે। જ્ઞાનીને એવો પરિગ્રહ હોતો નથી, એટલે ભૂતકાળના એવા કર્મના ઉદયનો પણ એને પરિગ્રહ હતો નહીં, ભવિષ્યકાળમાં પણ એવા કર્મના ઉદયોનો એને પરિગ્રહ નથી અને વર્તમાનમાં પણ એને એવો પરિગ્રહ નથી એ વાતને અહીંયા આ ગાથામાં સમજાવવામાં આવી છે અને એના કારણ આપવામાં આવ્યા। ભૂતકાળમાં કેમ નથી તો કે એ પર્યાય હતી, એ પર્યાય વીતી ગઈ, હવે એનું જ્ઞાનીને સ્મરણ પણ નથી, એ ચાલ્યું ગયું, એના તરફ જ્ઞાનીને લક્ષ પણ નથી, એ વાત પૂરી થઈ। એટલે જે અતીતમાં એટલે ભૂતકાળમાં જે ઉપભોગ હતો એ વીતી ગયો હોવાથી એ પરિગ્રહપણાને ધારતો નથી, એટલે કે જ્ઞાનીને એવો પરિગ્રહ થતો નથી। પછી અનાગતની વાત લીધી, અનાગત એટલે ભવિષ્યકાળની, કે ભવિષ્યકાળમાં જે ઉપભોગની ઈચ્છા કરવામાં આવે, વાંચવામાં આવે એટલે વાંછા કરવામાં આવે, એની ઈચ્છા કરવામાં આવે કે આવું પ્રાપ્ત થાય, એ ઈચ્છા જ્ઞાનીને નથી, કેમ કે જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે, એને મિથ્યાત્વ ગયું છે, એને અજ્ઞાન ગયું છે, એના ભાવ જ્ઞાનમય છે, એટલે એને પોતાના સ્વરૂપમાંથી આવતા સુખ આનંદ શાંતિનું વેદન હોય છે, એટલે એને બહારમાંથી ભવિષ્યમાં પણ કંઈ સુખ કે શાંતિ પ્રાપ્ત થાય એ વાત જ રહી નથી, એટલે એને ભવિષ્યમાં કોઈ કર્મના ઉદયને કારણે કંઈક પ્રાપ્ત થાય એવો વિકલ્પ કે વિચાર પણ હોય નહીં, એટલે એને અનાગત ઉપભોગ વાંચવામાં નથી આવતો, તેથી એ પરિગ્રહ બનતો નથી। અને પછી વર્તમાનની વાત લીધી, વર્તમાન તો એક સમયનો વર્તમાન છે, વર્તમાનમાં આપણને એવું દેખાય કે જ્ઞાની આહાર લે છે, જ્ઞાની ચોથા ગુણસ્થાને છે, ગૃહસ્થ દશામાં છે, તો ઘરમાં પણ રહે છે અને કેટલી બધી વસ્તુઓનો એ ઉપયોગ પણ કરે છે આવું આપણને લાગે, પણ જે સમયે એ આહાર લે છે કે જે સમયે કોઈ પદાર્થનો એ ઉપયોગ કરે છે એ સમયે પણ એની દ્રષ્ટિ તો પોતાના સ્વરૂપ તરફ છે, એટલે એને એમાં રાગની બુદ્ધિ નથી, એમાં મમત્વ એકત્વ નથી, એટલે એ વર્તમાનનો ઉપભોગ એને હેય બુદ્ધિએ છે, તેથી એ પરિગ્રહ પણ જ્ઞાનીને નથી. હવે આગળ વાત આપણે લઈએ, ભાવાર્થમાં પંડિતજી જે વાત સમજાવે છે એને આપણે સમજીએ. પંડિતજી કહે છે કે અતીત કર્મોદય ઉપભોગ તો વીતી જ ગયો છે, અતીત એટલે ભૂતકાળનો એ તો વાત પતી ગઈ, એ કર્મના ઉદય આવ્યા એ સમયે જે સંયોગો પ્રાપ્ત થયા અને એના તરફનો જે ભાવ એ તો વીતી ગયા, અનાગત ઉપભોગની વાંછા નથી અને ભવિષ્યમાં એવો ઉપભોગ કરવાની ઈચ્છા નથી. ભવિષ્યમાં આ પ્રાપ્ત થાય એથી મને આનંદ કે સુખની પ્રાપ્તિ થશે એવી કોઈ ગણતરી નથી, એવી કોઈ ઈચ્છા નથી, એવી કોઈ આશા નથી, એવી કોઈ આસક્તિ નથી. એનાથી ઉલટું જગતના કોઈ પદાર્થો ક્યારેય મને સુખ આપી ન શકે, પરનું લક્ષ્ય કરતા સુખ શાંતિ કે આનંદની ઉત્પત્તિ ન થાય, સ્વરૂપનું લક્ષ્ય કરતા જ શાશ્વત સુખ આનંદ અને શાંતિની પ્રાપ્તિ થાય છે, એમાં સ્થિરતા કરતા એ કાયમ માટે રહી જાય છે એટલે શાશ્વતપણે એ રહે છે. આવી માન્યતા આવી દ્રષ્ટિ જ્ઞાનીને હોય છે, એટલે અનાગત ઉપભોગની ઈચ્છા જ્ઞાનીને નથી. કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની ઈચ્છા તેને કેવી રીતે હોય, એટલે કે એને એવી વાંછા હોય નહીં. વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી. ત્રીજી વાત લીધી, ભૂતકાળ વર્તમાન કાળની પણ વાત લેવી પડે ને, ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત લીધા પછીથી વર્તમાનની વાત લીધી. કહે છે કે વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી, કારણ કે જેને હે જાણે છે, જેને છોડવા લાયક જાણે છે, જેને ત્યાગવા લાયક જાણે છે, એના પ્રત્યે રાગ કેવી રીતે હોય? પર પદાર્થોનું લક્ષ્ય એને તો એ છોડવા ઈચ્છે છે, તો પછી એના તરફની એને ઈચ્છા ક્યાંથી હોય, એના તરફ એને રાગ ક્યાંથી હોય? આ રીતે જ્ઞાનીને ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ પરિગ્રહ નથી, એવો પરિગ્રહ નથી. કર્મના ઉદયનો ઉપભોગ રૂપ પરિગ્રહ જ્ઞાનીને નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગના સાધનો ભેળા કરે છે તે તો પીડા સહી શકાતી નથી, તેનો ઈલાજ કરે છે. રોગી જેમ રોગનો ઈલાજ કરે તેમ આ પણ એવી રીતે ઈલાજ કરે છે, અને એ નબળાઈ છે, એ નબળાઈનો દોષ છે, એ મિથ્યાત્વને લઈને કરે છે એમ નથી, એ અજ્ઞાનને લઈને કરે છે એમ નથી. અગાઉની ગાથામાં વાત એ આવી ગઈ કે ભૂખ લાગવી એવો ભાવ, ભૂખની પીડા સહન ન થવી એવો ભાવ, અને આહાર લેવાનો ભાવ, એ ત્રણે ત્રણ ભાવ જીવના જ છે. એમાં કર્મની કોઈ પ્રકૃતિનું નિમિત્ત ભલે હોય પણ એના જ છે, અને આ ત્રણેય ભાવ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, આત્માના સ્વભાવગત નથી, આત્મામાં એવો કોઈ ગુણ નથી, એને કારણે એ ભાવ થાય. છતાં પણ એ થાય છે તો કેમ થાય છે? તો કે એની નબળાઈ છે, કે પરનું લક્ષ કરે છે એટલે એને એવા ભાવ થાય છે. એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ થાય છે, એટલે કે એ વખતે એવી યોગ્યતા છે, પણ એવી યોગ્યતાને જ્ઞાની ઈચ્છતો નથી. એવી યોગ્યતાને જ્ઞાની જાણે છે કે આ પોતાની નબળાઈ છે. નબળાઈ કયા પ્રકારે છે? તો કે પોતે સિદ્ધ સમાન છે એ વાતનો નિર્ણય થયો છે, પોતાના સ્વરૂપને સ્પર્શ્યો છે, પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે, છતાં પણ ત્યાં સ્થિરતા નથી કરતો અને બહારમાં આવે છે, એટલે પરના લક્ષે એને શુભ કે અશુભ ભાવ થાય છે. એ દોષ પોતાનો છે. પોતાને હજી ઉગ્ર પુરુષાર્થની જરૂર છે. પોતાને પોતાના સ્વરૂપમાં જ હંમેશા રહેવું જોઈએ એવી જ્ઞાનીની તો માન્યતા છે, એટલે જ્ઞાની એને પોતાની નબળાઈ સમજે છે. આવી નબળાઈને એ દૂર કરવા ઈચ્છે છે, માટે પરના લક્ષે થતા બધા ભાવને એ છોડવા ઈચ્છે છે, એટલે એ બધા એને હેય પણે છે. અને એને પણ એ જાણે જ છે, એનો એ સ્વામી થતો નથી. તો આ રીતે એ ત્રણેય કાળના કર્મોદયના પરિગ્રહ જ્ઞાનીને નથી. આ વાત આપણને અહીંયા 215મી ગાથામાં સમજાવી. ગાથાની વાત તો આપણને સમજાઈ, પણ હજી આગળ એના પછીની જે ગાથાઓ આવવાની છે, એટલે આ ગાથાઓની સમજ એની ભૂમિકા બાંધી રહી છે. ગુરુદેવે આ ગાથા ઉપર ઘણો વિસ્તાર કર્યો છે, તો આપણે ગુરુદેવના પ્રવચનમાંથી આ ગાથા ઉપરનો વિસ્તાર સમજીએ. પ્રવચન રત્નાકર ભાગ 7મો પાના નંબર 307 ગાથા 215 ટીકા ઉપરનું પ્રવચન. અહીંયા ત્રીજા પેરેગ્રાફમાં ગુરુદેવ વાત કરે છે કે જુઓ, આ નિર્જરા અધિકાર છે, અને એમાં નિર્જરાની વાત કરી છે કે જેને નિર્જરા થાય છે તે ધર્મી કહેવાય, અને એવો ધર્મી કોણ છે અને કોને એની નિર્જરા થાય છે એ વાત અહીંયા તો સ્પષ્ટ કરી છે. આખો અધિકાર નિર્જરાનો છે, અને નિર્જરા કયા પ્રકારે થાય છે, જેને નિર્જરા થાય છે એ ધર્મી છે, અને એવો ધર્મી કેવો છે એની વાત આખા અધિકારમાં સમજાવવામાં આવી છે. એટલે કહે છે કે એમાં જેને નિર્જરા થાય છે તે ધર્મી કોને કહીએ એની વાત ચાલે છે. કોને કહીએ એટલે આ ઉપવાસ કરીએ, તપ કરીએ એટલે નિર્જરા થાય, એટલે અમે પણ ધર્મી છીએ. આવી માન્યતા વર્તમાનમાં ઘણાને વર્તે છે. આજે ખોરાક ના લીધો એટલે તપ થયું, અને તપ થયું એટલે નિર્જરા થઈ, અમે પણ ધર્મી છીએ. એક પણ ધર્મનું પુસ્તક વાંચ્યું નથી, શાસ્ત્રનો કાંઈ અભ્યાસ નથી, આત્માના સ્વરૂપને જાણ્યું નથી, અને વાત એમ કરે છે કે અમને નિર્જરા થાય છે, અમે ધર્મી છીએ, અમે જૈન છીએ. જીનેશ્વરનું સ્વરૂપ પણ જાણ્યું નથી, જીનેશ્વર ભગવાન કેવા હોય, અને ધર્મી થઈ ગયા. બિચારા ભોળા જીવોને એવો ઉપદેશ મળે છે, અને એ બિચારા ભોળા તો નથી પણ પ્રમાદી છે. બીજી બધી વાતમાં તો પુરુષાર્થ કરવા માટેની બુદ્ધિ થાય છે, પણ ધર્મની વાતમાં પુરુષાર્થ કરવાની બુદ્ધિ થતી નથી. ધર્મની વાતમાં પુસ્તક વાંચવા, શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને જ્ઞાનની પ્રાપ્તિ માટે ગમે ત્યાં જવું પડે તો ત્યાં પણ જવું, કષ્ટ વેઠીને પણ જવું, અને એવા મહાજ્ઞાની પુરુષના સંપર્કમાં રહેવા મળતું હોય તો રહેવું, બીજું બધું છોડીને પણ એવા સ્વાધ્યાયને ચૂકવા નહીં, એમની નિશ્રાને ચૂકવી નહીં. આવું જેને થયું છે અને એવો જે પ્રયત્ન કરે છે એ ખરેખર પામવાના છે. બાકી પ્રમાદમાં રહ્યા છે કે આ મહારાજ સાહેબે કહ્યું કે ઉપવાસ કરજો, એટલે આપણે તો કર્યો, આપણને તો નિજરા થઈ ગઈ, અને એમ ને એમ બીજી બધી જગ્યાએ બુદ્ધિ દોડાવે છે, પણ આમાં વિચાર કરતા નથી કે આમાં નિજરા થાય છે કે નથી થતી. એમ જ માને કે બધી જવાબદારી તો મહારાજ સાહેબની છે, કે એ પ્રમાણે આપણે તો કરવાનું. તો મહારાજ સાહેબ તો પોતાને માટે મહારાજ થયા છે, અને ક્યારેક એ તમારા ગામમાં આવ્યા હોય તો એ અતિથિ સમાન છે, થોડાક સમય માટે જ હોય છે. એટલે તમારી પોતાની જવાબદારી છે તમારા પોતાના સ્વરૂપને સમજવાની, ધર્મ પામવાની, પોતાની દશાને ઊંચી લાવવાની એ જવાબદારી કઈ મહારાજ સાહેબની નથી, આ વાત પણ સમજતા નથી. બિચારા ભોળાજીઓ આમ ને આમ જીવન વ્યતીત કરે છે. અહીંયા તો કહે છે કે ધર્મી કોને કહીએ એની વાત ચાલે છે, કોને નિર્જરા થાય છે એની વાત ચાલે છે. જેને અંદરમાં સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માનો નિરાકુળ આનંદ પ્રગટ થયો છે, જેને અંદરમાં સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્માનો નિરાકુળ આનંદ પ્રગટ થયો છે, અથવા તો જેને કહીએ કે જેને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ નિશ્ચય રત્નત્રયના પરિણામ થયા છે, અથવા તો એમ કહીએ કે નિશ્ચય મોક્ષ માર્ગ પ્રગટ થયો છે, તે સંકિતિ ધર્મી છે, તે જ્ઞાની છે. અને એવા સંકિતિ જ્ઞાની ધર્મીને નિર્જરા થાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે જે આત્મા નિશ્ચય રત્નત્રય રૂપ પરિણમ્યો છે, તે આત્માને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ છીએ. અને તે સદ્ભુત વ્યવહાર નય છે, નિર્મળ પર્યાય છે. નિશ્ચય રત્નત્રય રૂપ આત્મા પરિણમી ગયો છે અને એવા આત્માને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ છીએ. જે પરિણમન છે એ જ મોક્ષ માર્ગ છે. એવો પરિણમનારો જીવ, એવો આત્મા મોક્ષ માર્ગમાં છે, એ જ મોક્ષ માર્ગ છે, એ જ મોક્ષ માર્ગ રૂપે થઈ ગયો છે. કેમ કે પરિણમન એનું છે ને, એટલે નિશ્ચય રત્ન રૂપ જે પરિણમ્યો છે એવો આત્મા એ મોક્ષ માર્ગમાં છે, મોક્ષ માર્ગ રૂપે પરિણમી ગયો છે, એટલે નિશ્ચયથી એ જ મોક્ષ માર્ગ છે. અને આમ વાણીમાં કહેવું, લખવું કે સમજાવવું એ પણ વ્યવહાર છે, વ્યવહાર નયનો વિષય થયો. પણ આ વ્યવહાર નય સદ્ભુત વ્યવહાર નય છે, સાચો વ્યવહાર નય છે. કેમ કે એમાં નિર્મળ પર્યાય થાય છે, પરિણામો નિર્મળ થાય છે. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું આશ્રય જેને થયું, એનો આશ્રય જેને થયો છે, એના આશ્રય જે રહ્યો છે, સિદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે રહેતા એમાં લીનતા કરતા જે પરિણામ થયા, જે પર્યાય થઈ, એ પર્યાય નિર્મળ પર્યાય છે. અને આ નિર્મળ પર્યાયની વાત ચાલે છે એને આપણે વ્યવહારથી સમજીએ છીએ. એટલે વ્યવહાર નહીં થયો એ વ્યવહાર નહીંનો વિષય છે બધો, પણ એ વ્યવહાર સદ્ભુત વ્યવહાર નહીં છે. કેમ કે જીવના પરિણામ નિર્મળ થાય છે, સ્વરૂપના આશ્રયે જીવના પરિણામ નિર્મળ થાય છે, જીવ મોક્ષ માર્ગમાં જ છે, આવી વાત છે. એટલે એ સદ્ભુત વ્યવહાર નયનો વિષય છે. તેથી શુદ્ધ રત્નત્રય રૂપ પરિણત આત્માને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ તે સદ્ભુત વ્યવહાર નય છે. અને ત્યારે દયાદાન વ્રતના જે પરિણામ આવે છે તેને નિમિત્તરૂપ અથવા સહચર રૂપે જાણવા, શું કહ્યું બીજું, કે ત્યારે જ્યારે એને નિશ્ચય મોક્ષ માર્ગ છે ત્યારે એને દયાદાન વ્રતના જે પરિણામ આવે છે તેને નિમિત્ત રૂપે સહચર રૂપે જાણવા તે અસદભૂત વ્યવહાર નય છે. સાથે રહેલા શુભ ભાવ એને સહચર જોઈને વ્યવહાર મોક્ષ માર્ગ પણ કહેવામાં આવે છે. સાથે રહ્યા છે એટલે નિશ્ચય મોક્ષ માર્ગ જેને છે તેને સાથે જેટલો શુભ ભાવ છે એ શુભ ભાવને વ્યવહાર મોક્ષ માર્ગ પણ કહીએ છીએ, ત્યારે એ દયાદાન વ્રતના પરિણામ હોય છે. અને એ અસદભૂત વ્યવહાર નય છે, એને વ્યવહાર મોક્ષ માર્ગ કહીએ છીએ તો એ વ્યવહારથી કહેવાયું એ વાત તો સાચી, પણ એ નિમિત્ત રૂપે છે એમ જાણવું એ અસદભૂત વ્યવહાર નય છે. એટલે દયાદાન વ્રતના જે પરિણામ આવે છે તેને નિમિત્ત રૂપે જાણવા તે અસદભૂત વ્યવહાર નહીં છે, એ ખરેખર એમ નથી. કેમ કે નિશ્ચય નહીં એ આત્માના આશ્રયે છે, કાંઈ શુભની ક્રિયાના આશ્રયે નથી, છતાં સાથે એવો શુભભાવ છે એવી ક્રિયાઓ છે, એટલે એવું સાથે રહેલું છે એને નિમિત્ત કહેવામાં આવે છે, એને નિમિત્ત રૂપે જાણીએ છીએ, તો એ વ્યવહાર નહીં થયો. તો એવા વ્યવહાર નહીંને અસદભૂત વ્યવહાર નહીં કયો છે. જ્યારે જીવ નિશ્ચય મોક્ષ માર્ગમાં છે અને એને લીધે એને શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે એને સદભૂત વ્યવહાર નહીં કયો. ફરીથી વાતને લઈએ, આખી વાતને બરાબર સમજવી પડશે. અહીંયા ગુરુદેવે સમજાવ્યું કે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપના આશ્રયે જે આત્મા નિશ્ચય રત્નરૂપ પરિણમ્યો છે તે આત્માને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ છીએ. આત્માને જ અહીંયા તો નિશ્ચય મોક્ષ માર્ગ કહ્યો, કેમ કે એ પરિણમ્યો છે, એ પરિણમન આખું એ મોક્ષ માર્ગ છે. એટલે આત્માના એવા પરિણમનને નિશ્ચય મોક્ષ માર્ગ કહ્યો છે. અને એમ કહેવું, એમ ઉપદેશવું કે સદ્ભૂત વ્યવહાર નહીં છે, એમાં જે વાત આવે એ બધો વિષય સદ્ભૂત વ્યવહાર નહીંનો છે. નિર્મળ પર્યાય છે ને, પરિણામો નિર્મળ થયા ને, એટલે એને સદ્ભૂત વ્યવહાર નહીં કહેવામાં આવ્યો. તેથી શુદ્ધ રત્નત્રયરૂપ પરિણત આત્માને નિશ્ચય મોક્ષ માર્ગ કહીએ તો સદ્ભૂત વ્યવહાર નહીં છે. હવે બીજી વાત, અને ત્યારે દયાદાન વ્રતના જે પરિણામ આવે છે એવા શુભભાવ છે અને એવી પર્યાય થાય છે કે જેને કારણે આશ્રવ અને પુણ્યના બંધ થાય છે. દયાદાન વ્રતના જે પરિણામ આવે છે તેને નિમિત્ત રૂપે જાણવા, સહચર રૂપે જાણવા, તે અસદભૂત વ્યવહાર નહીં છે. ત્યાં એ વ્યવહાર રત્નત્રય છે માટે નિશ્ચય રત્નત્રય પ્રગટ્યું છે એમ નથી. એટલે કે આવા દયાદાન વ્રતના જે પરિણામ થયા છે જેને નિમિત્ત રૂપે જાણ્યા એ વ્યવહાર રત્નત્રય છે, અને એ વ્યવહાર રત્નત્રય નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. એવા શુભ પરિણામ થયા છે માટે એને નિશ્ચય રત્નત્રય પ્રગટે છે એમ નથી. અર્થાત વ્યવહાર રત્નત્રય કાંઈ નિશ્ચય રત્નત્રયનું કારણ નથી, એનું કરતા નથી. વ્યવહાર રત્નત્રય એવી પર્યાયો, શુભ ભાવ, એવા પરિણામો, એ બધું સ્વતંત્ર રીતે થાય છે, અને જ્યારે નિશ્ચય રત્નત્રય છે ત્યારે એવા પરિણામ સાથે હોય છે. પણ એમ નથી કે એવા દયાદાન વ્રતના શુભભાવ અને એવા પરિણામ જે આશ્રવ છે, પુણ્યબંધનું કારણ છે, એને લીધે જીવને નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય એમ બિલકુલ નથી. વ્યવહાર રત્નત્રય કાંઈ નિશ્ચય રત્નત્રયનું કારણ નથી. આટલી વાત આવી એટલે હજી પેલા વ્યવહારના રસિયાને એમ થયું કે આ તો વાત વ્યવહારની તો કાંઈ વાત જ રહેતી નથી. એટલે કહે છે કે પણ એ નિમિત્ત કારણ તો છે ને. અત્યારે વર્તમાનમાં જેને શાસ્ત્રના અભ્યાસ નથી ને, એને નિમિત્તની સમજ નથી, એટલે જ્યાં ને ત્યાં એ નિમિત્તની વાત કરે. કંઈક વાત હોય તો કે આપણે એમાં નિમિત્ત થઈએ. અરે ભલા ભગવાન, તું નિમિત્ત થઈ શકતો જ નથી. જે કાર્ય જ્યારે જે થાય છે તે થવાનું છે, તે કાળ થાય છે, એમાં તું કંઈ ડિસાઇડ કરીને નિમિત્ત થઈ જાય એમ બનતું નથી. કોઈકને દાન આપી અને એમ કે ભાઈ એને આ દાન આપ્યું ને એને લીધે થઈને એને જે પ્રાપ્તિ થઈ એમાં આપણે નિમિત્ત થયા એવી એ વાત કરે, પણ એમ નિમિત્ત નથી હોતું. અત્યારે વર્તમાનમાં મોટાભાગના લોકોને મનમાં એમ જ છે કે આપણે સારા કામમાં નિમિત્ત થઈએ. સારા કામમાં આપણે કે હું કરું છું એવો ભાવ નથી રાખવો, પણ આપણે નિમિત્ત થઈએ. પણ એ તો બધું એકનું એક જ થયું, એમાં અહમ જ પોષે છે પોતાનો. એટલે નિમિત્ત થવાની વાતો વારંવાર આપણે સાંભળીએ, સહેજ કઈક ધર્મની વાત આવે એટલે આપણે એમાં નિમિત્ત થઈએ. નિમિત્તને કઈક એ મહત્વ આપે છે, નિમિત્તને સમજ્યો નથી ને એટલે. અહીંયા પણ એને હજી પેલા સુગભાવ છે કે વ્યવહાર રત્નત્રય છે, એ નિશ્ચય રત્નત્રયમાં નિમિત્ત છે એમ કહ્યું ત્યારે સાથે એ પણ સમજાવ્યું કે એમ જે કહેવામાં આવ્યું એ અસદભૂત વ્યવહાર નહીંથી કહેવામાં આવ્યું છે, એ ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. અને એ ઉપચાર પણ કેવો છે? અસદભૂત, જે નથી તે. એ ઉપચાર પણ કેવો છે કે જે ખરેખર કારણ નથી તેવો ઉપચાર કરવામાં આવ્યો, કહેવા ખાતર કહેવામાં આવ્યું અસદભૂત. સદભૂત વ્યવહાર નહીં નથી, અહીંયા તો અસદભૂત વ્યવહાર નહીંથી એ વાત કરવામાં આવી કે એ નિમિત્ત રૂપી છે. તો અહીંયા પેલો પકડીને બેસી રહ્યો કે એ નિમિત્ત કારણ તો છે ને, વ્યવહાર રત્નત્રય નિમિત્ત કારણ તો છે ને. ગુરુદેવ એનું સમાધાન આપતા કે છે કે હા, નિમિત્ત કારણ છે, પણ એનો અર્થ શું? એને અસદભૂત વ્યવહાર નહીંથી નિમિત્ત કારણ કહેવામાં આવે છે. નિમિત્ત કારણ કયું, પણ એ અસદભૂત વ્યવહાર નહીંથી નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે. એનો અર્થ એ જ થાય છે કે તે વાસ્તવિક ખરું કારણ નથી, અસદભૂત વ્યવહાર નહીંથી કર્યું છે એટલે વાસ્તવિક કારણ નથી. વાસ્તવિક રીતે એ કારણ હોઈ શકે જ નહીં, તેને કારણ માત્ર આરોપ આપીને કહેવામાં આવે છે, જે નથી છતાં એની ઉપર આરોપ આપીને કહેવામાં આવે છે. સૂક્ષ્મ વાત છે ભાઈ. વ્યવહાર સમકિતની વાત કરવામાં આવે ત્યારે આપણે એમ કહીએ છીએ કે દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નો સુભરાગ અને પાંચ મહાવ્રતના પરિણામનો વિકલ્પ, એ બધું વ્યવહારથી મોક્ષ માર્ગ છે. હવે આવી વાત કરવામાં આવે તો એમાં સમજવું જોઈએ કે એ વ્યવહારથી કહ્યું, પણ એ કઈ રીતે વ્યવહારથી છે? એ ખરેખર વ્યવહારથી એટલે સદ્ભુત વ્યવહારથી છે કે કહેવા ખાતર વ્યવહારથી છે એટલે કે અસદભૂત વ્યવહારથી છે, એનો પણ સાથે વિચાર તો કરવો જોઈએ ને. તો ગુરુદેવ એ વાત સમજાવે છે કે એ વાસ્તવિક ખરું કારણ નથી એટલે એ અસદભૂત વ્યવહારથી છે. હા, આરોપ આપીને કહેવામાં આવ્યું, પણ એ કેવી રીતે છે? દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો સુભાવ અને મહાવ્રતના પરિણામનો વિકલ્પ, આ બધાને આપણે વ્યવહાર સમકિત કહીએ છીએ. તો આ વ્યવહાર સમકિત છે એ પણ કઈ રીતે? તો કે એમાં પણ એ અસદભૂત વ્યવહાર નહીંનું કથન છે. પેલા મોક્ષ માર્ગની વાત કરી હતી, અહીંયા હવે સમકિતની વાત કરીને ગુરુદેવ એ જ વાતને સમજાવે છે કે સમકિતમાં પણ આવું કહેવામાં આવે છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે સમકિત, વ્યવહાર સમકિત. પણ એ વ્યવહાર સમકિત કયું એમ, વ્યવહાર સમકિત જાણવું એ પણ અસદભૂત વ્યવહાર નહીં છે એટલે કે તે વાસ્તવિક કારણ નથી પણ આરોપિત કારણ છે. મોક્ષ માર્ગમાં સમકિતથી શરૂઆત થાય, સમ્યક દર્શન પ્રગટ થાય ત્યારે મોક્ષ માર્ગની શરૂઆત થાય. તો શરૂઆતમાં પણ એમ જ છે કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એટલે વ્યવહાર સમકિત, પણ એ વ્યવહાર સમકિત જે કહ્યું છે એ સમકિત પણ અસદભૂત વ્યવહાર નહીંથી કહ્યું છે એટલે ખરેખરું એ નથી, કારણ એ ખરેખરું કારણ નથી. પોતાના સ્વરૂપનો આશ્રય છે, પોતાના સ્વરૂપની સમીપ થતા જે નિર્મળ પરિણામ થાય છે એ સમકિત છે અને એ નિશ્ચય સમ્યક્ત્વ છે, એ નિશ્ચય સમ્યક્ત્વ છે. અહીંયા આગળ વાત કરી, મોક્ષ માર્ગની વાત કરી, તો પોતે એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપે પરિણમી જાય છે. આખું પરિણમન એમ જ થઈ ગયું તો એ આખો મોક્ષ માર્ગ છે એ વાત કરી. જો શરૂઆત જે રીતે કરીએ છીએ એ જ રીતે આગળ વધાય છે, એ જ આખો માર્ગ છે, એ જ માર્ગ બની રહે છે. જ્યાંથી આત્મામાં જવાની શરૂઆત કરી છે એમાં પછી વિશેષ ઉગ્રતાપૂર્વક એમાં રહેવાય છે અને એમ કરતા આગળ વધતા એમાં સ્થિરતા થાય છે, એ જ આખો મોક્ષ માર્ગ છે. એટલે જ્યારે સમકિત તરીકે લઈએ, પહેલી વખતનો અનુભવ જ્યારે કહીએ છીએ, સમ્યક દર્શન થયું એમ કહીએ, અનુભૂતિ થઈ એમ વાત કરીએ, ત્યારે એમ કહીએ કે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એને વ્યવહાર સમકિત કહેવામાં આવ્યું છે, પણ નિશ્ચય સમકિત જેને છે એને માટે એ શ્રદ્ધાને વ્યવહાર સમકિત નો આરોપ આપવામાં આવે છે અને એવો આરોપ છે એ પણ અસદભૂત વ્યવહારના એનો વિષય છે. વાસ્તવિક કારણ એ નથી. દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ કઈ સંકિતનું વાસ્તવિક કારણ નથી. વાસ્તવિક કારણ તો પોતાના નિજ શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ છે, એ વાસ્તવિક કારણ છે. એના આશ્રય એ પ્રગટ થાય છે. આગળ કહે છે ગુરુદેવ કે ભાઈ અહીંયા મોક્ષ માર્ગમાં કાંઈ કિંચિત પણ કાર્યકારી નથી. એ બધું જે કહેવામાં આવ્યું વ્યવહાર નથી, એ કોઈ રીતે મોક્ષ માર્ગમાં ખરેખર કાર્યકારી નથી, કારણ નથી. અને પછી આ વાત કરી એટલે પછી તોય હજી પેલાની અંદરમાં રહી જાય છે વાત. એટલે કે છે હા પણ એ કઈ બાધા તો કરતા નથી ને, એમાં કઈ વાંધો શું છે? ભાઈ બાધા નથી કરતા, પણ તું ત્યાં દ્રષ્ટિ કરીને રહીશ તો શું થશે? તું ત્યાં ને ત્યાં રહીશ. જેને નિશ્ચય સંકિત નથી અને માત્ર વ્યવહાર સંકિતને પકડીને બેઠો છે એને ખરેખર એ વ્યવહાર સંકિત કહેવાતું નથી. છતાં પણ એ એમ માને કે ના એ કઈ વાંધો નહીં, પણ એ બાધા તો નથી કરતું. ભાઈ બાધા નથી કરતું, પણ તું રહ્યો ક્યાં? તું બારમાં ને બારમાં જ રહ્યો, અંદરમાં જઈશ જ નહીં. એટલે બીજી અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો તારે માટે એ બાધાનું સ્થાન જ થાય છે, એને લીધે પુણ્યનો બંધ પડે છે. એ વાત પણ ગુરુદેવે પછી સમજાવી છે. આપણે આગળ લઈએ. પાના નંબર 308 ઉપર બીજા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે સદાય પરમાત્મ સ્વરૂપ એવા ભગવાન આત્માના આશ્રયે જે દર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ રત્નરૂપ પરિણતિ ઉત્પન્ન થઈ તે નિશ્ચય મોક્ષ માર્ગ છે અને તે ધર્મ છે. આવા ધર્મના આચરણથી જેને અંદર અતિન્દ્રિય આનંદની ભરતી આવી છે તે ધર્મી છે. આવા ધર્મી જીવની અહીંયા વાત ચાલે છે. કે છે કે ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે. કર્મના ઉદય અને એવા ઉદયને કારણે જે સંયોગો છે તે એનો ઉપભોગ એ ત્રણ પ્રકારનો છે. અતીત એટલે ભૂતકાળનો, વર્તમાન કાળનો અને ભવિષ્યનો. હવે એ ત્રણમાંથી પ્રથમ તો અતીત ઉપભોગ એટલે ભૂતકાળનો ઉપભોગ તો વીતી ગયો છે, એટલે એ ભૂતકાળનો ઉપભોગ વર્તમાનમાં છે જ નહીં. એટલે એવો અતીત ઉપભોગ એ પરિગ્રહ નથી, માટે તે પરિગ્રહ ભાવને ધારતો નથી. શું કહ્યું? કે ભૂતકાળનો રાગ, કેમ કે એ ઉપભોગ હતો એ રાગ છે. ઉપભોગ હતો ને એ વખતે તો એ રાગ છે, એ તો ચાલ્યો ગયો છે, માટે તે પરિગ્રહપણે વર્તમાનમાં નથી. એના પછી બીજી વાત લે છે કે અનાગત ઉપભોગ. અતીતની વાત કરી એટલે હવે અનાગતની વાત છે, એટલે ભવિષ્યકાળની વાત લીધી. કે અનાગત ઉપભોગ જો વાંચવામાં આવે, ઈચ્છવામાં આવે તો એ પરિગ્રહપણે થાય, એટલે પરિગ્રહ ભાવને ધારણ કરે. એને સમજાવતા ગુરુદેવ કહે છે કે જુઓ, ધર્મી ને કે જેને આનંદની દશા ઉત્પન્ન થઈ છે, જેને અતિન્દ્રિય આનંદનું વેદન થયું છે, સંકિતી છે, એવો ધર્મી તેને ભવિષ્યના કોઈ પણ ઉપભોગની ઈચ્છા નથી. ભવિષ્યના કોઈ પણ ઉપભોગ એટલે કર્મના ઉદયને કારણે સંયમી જે પદાર્થોની પ્રાપ્તિ થાય છે એનો ઉપભોગ એની કોઈ ઈચ્છા નથી. ભવિષ્યના કોઈ રાગના કે વિષયના ભોગની વાંછા ધર્મીને હોતી નથી. તેને તો એક નિરાકુળ આનંદના ઉપભોગની ભાવના હોય છે. નિરાકુળ આનંદનો ઉપભોગ એટલે પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થતો આનંદ, એ આકુળતા વિનાનો આનંદ, એ નિરાકુળ આનંદ. બસ એને જ એને તો માણવો છે, એમાં જ એને તો રહેવું છે, એની જ એને રૂચિ છે. એટલે એક નિરાકુળ આનંદના ઉપભોગની ભાવના એને હોય છે. આવો સૂક્ષ્મ ધર્મ છે પ્રભુ. ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો રસકંદ છે, એમાંથી આનંદ આવે છે. રસકંદ એમાંથી રસ આવ્યા કરે એવો કંદ કોણ? ભગવાન આત્મા પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ, એમાં આનંદ ભર્યો પડ્યો છે. એ આનંદનો દરિયો છે, એ ક્યારેય ખૂટે નહીં એવો આનંદનો દરિયો છે. એમાંથી સતત આનંદ વહી રહ્યો છે, એમાંથી સતત સુખ શાંતિ જ્ઞાનની અનુભૂતિ થાય છે. એવો ભગવાન આત્મા એ આનંદનો રસકંદ છે. અતિન્દ્રિયપણે એ આનંદનો અનુભવ થાય છે, એ અનુભવાય એવી વસ્તુ છે. સ્વને પોતાને અનુભવમાં આવે એવી એ વસ્તુ છે. સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર ચિત્તે, કહ્યું છે ને. એટલે એ ભગવાન આત્મા અતિન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ છે, અને તેના આશ્રયે જેને પર્યાયમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ પ્રગટ થયો છે તેને ધર્મ પ્રગટ થયો છે, અને તે ધર્મી છે. એવો એ ધર્મી છે. કે છે ને કે સિદ્ધ સમાન સદાપદ મેરો, પણ એ સિદ્ધ સમાન સદાપદ મેરો એમાં તો એ દ્રવ્ય સ્વભાવની વાત છે. સિદ્ધ સમાન સદાપદ એ શું છે? એ તો દ્રવ્ય સ્વભાવ, એમાં પર્યાયની વાત નથી. દ્રવ્ય સ્વભાવ એવો જ છે. સિદ્ધ સમાન સદા પદ મેરવો, કેવું પદ છે મારું? શુદ્ધ સિદ્ધ સમાન પદ છે. એ દ્રવ્ય સ્વભાવ છે. દ્રવ્ય સ્વભાવ કેવો છે? શુદ્ધ છે, પરમ શુદ્ધ છે. સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવું જ દરેક આત્માનું સ્વરૂપ છે. એ પોતાનું પદ છે. એવા પદને એ જાણતો નથી એટલે એને એનું મહાત્મા આવતું નથી. સિદ્ધ સમાન સદાપદ મેરો આ વાત ઉપર જો એ વિચાર કરે એક દિવસ, એની પાછળ જો એ ખર્ચી નાખે તો એને સમ્યક દર્શન થઈ જાય. ફક્ત એક જ દિવસ સિદ્ધ સમાન સદાપદ મેરો એ વાતનો વિચાર કર્યા કરે તો એને ચોક્કસ સમ્યક દર્શન થાય. આવી આ વાત છે. પોતાનું સ્વરૂપ જ એવું છે. એ તો દ્રવ્ય સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? સિદ્ધ સમાન પોતાનું સ્વરૂપ છે. એ સ્વભાવની વાત કરી, એ દ્રવ્યની વાત કરી. એવું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ પોતાનું છે ને એ શું કરી રહ્યો છે? આ વર્તમાનમાં ગાંડા કાઢી રહ્યો છે, પાગલ બનીને ભટકી રહ્યો છે. એને બહારમાંથી સુખ પ્રાપ્તિની ઈચ્છા થાય છે. આ મળે તો સારું ને, આમ કરી નાખું તો સારું ને, આમ થઈ જાય તો સારું ને, એને માટે કેટલા બધા વિકલ્પોમાં એ રાચી રહ્યો છે. એક મિનિટમાં તો અનેક વિકલ્પોમાં એ ચાલ્યો જાય છે, પણ અંદરમાં જે પોતાનો શુદ્ધ સ્વભાવ પડ્યો છે, દ્રવ્ય સ્વભાવ શુદ્ધ છે, એનું એ લક્ષ કરતો નથી. એવા પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને એ મલિનતામાં જાતે જ રગદોળી રહ્યો છે. વિભાવરૂપ મલિનતામાં એવા શુદ્ધ સ્વરૂપને એ રગદોળી રહ્યો છે, એટલે એને એ શુદ્ધ સ્વરૂપ દ્રષ્ટિગોચર થતું જ નથી. એ એનો દોષ છે. એ મોટામાં મોટો એનો અપરાધ છે. પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મ લાવતો નથી, અને એવા શુદ્ધ સ્વરૂપને શુદ્ધ સ્વરૂપે નહીં પરિણમાવતા, એ વિભાવ ભાવે પરિણમાવે છે. એવા શુદ્ધ સ્વરૂપને એ મનુષ્ય માને છે, એવા શુદ્ધ સ્વરૂપને એ દેવ માને છે, એવા શુદ્ધ સ્વરૂપને એ ડોક્ટર માને છે, એવા શુદ્ધ સ્વરૂપને એ રમેશ માને છે. આ બધો એનો દોષ છે, આ બધો એનો અપરાધ છે. પોતે કોણ છે એનું ભાન નથી, એટલે પોતાના શુદ્ધ સ્વરૂપને જાણ્યા વિના ગમે ત્યાં લઈ જાય છે. એને કોઈક વાર રમેશ બનાવી દે છે ને કોઈક વાર કંઈક બનાવી દે છે. જે જે વેશ ભજવી રહ્યો છે એ રૂપે એને જુએ છે. દ્રષ્ટિમાં ફેર છે ભાઈ, દ્રષ્ટિનો ફેર છે. પોતાના સિદ્ધ સમાન સ્વરૂપને એ જાણતો નથી. પોતાનું પદ એવું છે, જે પદ બદલાય નહીં. એ પદ બદલાય નહીં. ત્રિકાળ એવું ને એવું જ રહ્યું છે, પણ વર્તમાન પર્યાય એની મલિન છે. અને એમ એ પાછો માને છે કે એ જ મારું પદ છે. જે વર્તમાનમાં મલિનતા છે એને એનો સ્વીકાર છે, અને એને જે પોતે પોતાનું સ્વરૂપ માને છે, આવા ભગવાન આત્માને એ મલિનતા રૂપે માનવો એ મોટામાં મોટો અપરાધ છે, મોટામાં મોટો દોષ છે. પોતાના પદને શુદ્ધ ન માનવું, સિદ્ધ સમાન ન માનવું, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનું મહાત્મ ન લાવવું, પોતાના નિજ શુદ્ધ સ્વરૂપને ભગવાન ન માનવો, એનાથી મોટો બીજો કોઈ દોષ નથી. પોતાને વર્તમાનવત માનવો એ મોટામાં મોટો દોષ છે. પ્રભુ આ જ વિચાર કરવાનો છે. સિદ્ધ સમાન સદા પદ મેરો, સિદ્ધ સમાન સદા પદ મેરો, એવી વાત ઊંચી વાત છે પ્રભુ. આ દ્રવ્ય સ્વભાવની વાત છે, આ ક્ષણિક પર્યાયની વાત નથી. આ શાશ્વત રહેલી વસ્તુ છે એની વાત છે. એવો હું છું અને એવો હું છું છતાંય હું એવા પદને નહીં જાણતા હું ક્યાં ભટકી રહ્યો છું, એનો વિચાર એક આખો દિવસ કરે તો એને સમ્યક દર્શન થઈ જાય, એવી આ તો વાત છે પ્રભુ. અહીંયા તો શાસ્ત્રોના સાર ભરી દીધા છે ભાઈ. ગુરુદેવે જે વાત કરી છે એક એક પ્રવચન આખું પૂર્ણ છે, સંપૂર્ણ છે. ગુરુદેવના એક એક વાક્યની અંદર શાસ્ત્રોના સાર ભર્યા છે. કહે છે કે પર્યાયમાં તો સિદ્ધ પદ ત્યારે પ્રગટે છે કે જ્યારે પરમ આનંદની મૂર્તિ પ્રભુ આત્માનો પરિપૂર્ણ આશ્રય સિદ્ધ થાય છે, પ્રગટ થાય છે, એટલે કે પોતે પોતાના સિદ્ધ સમાન પદનો આશ્રય લઈને એમાં જ એ સ્થિર થાય છે, ત્યારે એ પૂર્ણ પદની પ્રાપ્તિ થાય છે. જ્યારે પરમ આનંદની મૂર્તિ પોતે ભગવાન આત્મા એની પરિપૂર્ણ શુદ્ધ પર્યાય એટલે સિદ્ધ દશા પ્રગટ થાય છે કે ક્યારે, કે જ્યારે એને પૂરેપૂરો આશ્રય થાય છે, પૂર્ણ આશ્રય થાય છે, એટલે હવે બહારમાં આવતો જ નથી. પૂર્ણપણે આશ્રય થવો એટલે એમાં સ્થિરતા થઈ જવી, પર્યાયમાં એવું થાય એટલે પર્યાયમાં એ સિદ્ધ પદની પ્રાપ્તિ થઈ. પણ દ્રવ્ય સ્વભાવે તો પોતે શુદ્ધ છે, એનો નિર્ણય જ નથી કે એવો પુરુષાર્થ નહીં કરે. જેને પોતાના નિજ શુદ્ધ સ્વરૂપનો પરિચય નથી થયો એટલે કે સ્વાનુભૂતિ થઈ નથી, એ તો એવો પ્રયત્ન નથી કરતો કે હું સ્થિરતા કરું. એક વાર પ્રભુ સ્વાનુભૂતિ કર, પછી જો કે તારી દશા કેવી છે, તું કોણ છે, તને કેવો અનુભવ છે, તને અને સિદ્ધ ભગવાનની દશા શુદ્ધ છે એમાં તને ક્યાંય કાંઈ ફરક નહીં લાગે. કે એવા કેવળી ભગવાન સિદ્ધ ભગવાનની જે દશા છે એવી દશાનો તને અનુભવ થશે અને પોતાના સ્વરૂપમાં પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ જણાશે. પછી તો તું ત્યાંથી ક્યાંય ખસવાનો નથી, પછી તો તારો આ પુરુષાર્થ આપોઆપ એ તરફ જ વળી જવાનો છે. એક વાર સમ્યક દર્શન પ્રગટ કર. ગુરુદેવે આ વાત બહુ વાર કરી છે. આનંદ એ આત્માનો ધર્મ છે અને ભગવાન આત્મા ધર્મી છે. હવે તે ધર્મ ગુણ સ્વભાવ અંદર એવા ગુણ પડ્યા છે ને, એટલે એ સ્વભાવ છે. કેવો સ્વભાવ છે? આનંદનો સ્વભાવ છે, એ જ્ઞાનનો સ્વભાવ છે, શાંતિનો સ્વભાવ છે. એ તો ત્રણેય કાળે એવો ને એવો જ રહ્યો છે, એ ત્રિકાળ છે. અને એવા એ સ્વભાવનો આશ્રય કરતા એના આશ્રય પ્રગટ થયેલો વર્તમાન આનંદ તે વર્તમાન નિર્મળ પર્યાય છે, એ ધર્મ છે. આનંદની પરમ ઉત્કૃષ્ટ દશા પ્રગટે, પરમ ઉત્કૃષ્ટ દશા પ્રગટે એટલે કે હંમેશને માટે પછી એવી જ દશામાં રહી જાય અને પૂર્ણ દશાની પ્રાપ્તિ કરે, પૂર્ણ શુદ્ધ દશાની પ્રાપ્તિ કરે. કોઈ વિભાવ ભાવ હવે ઉત્પન્ન થાય જ નહીં, કોઈ વિકલ્પ રહે નહીં. મન વાણી કાયાના લક્ષ્ય કે એના આશ્રય કંઈ જ હવે કરવા પણ રહે નહીં, માત્ર આત્માના આશ્રય જ પોતે થઈ જાય એવી જે દશા પ્રગટે છે તે સિદ્ધ પદ છે. ગુરુદેવ કહે છે કે આ બધું ભાઈ સમજવું પડશે, એટલે કે પોતાના સ્વરૂપનું મહાત્મ લાવવું પડશે અને પોતાનું શુદ્ધ સ્વરૂપ કેવું છે એ જાણવા માટે સિદ્ધના સ્વરૂપને પણ જાણવું પડશે, હરિયંદના સ્વરૂપને પણ જાણવું પડશે અને પ્રભુના પુરુષાર્થને પણ સમજવો પડશે. તીર્થંકર ભગવાનનો પુરુષાર્થ કેવો હતો, તીર્થંકર થયા એ પહેલાનો એમનો પુરુષાર્થ કેવો હતો, કયા પ્રકારે એમણે પુરુષાર્થ કર્યો એ વાતને એને સમજવી પડશે અને એમ જ એને પુરુષાર્થ કરવાનો છે. આગળ કહે છે અહીંયા 309માં પાના પર બીજા પેરેગ્રાફમાં કે અજ્ઞાની એમ માને છે કે વ્યવહાર કરતા કરતા વ્રત ભક્તિ ઇત્યાદિ કરતા કરતા નિશ્ચય થશે, પણ તેની એ માન્યતા જૂઠી છે, સાવ વિપરીત છે. શું શુભ ભાવ કરતા, શુભરાગ કરતા કરતા વિતરાગતા થાય, જે બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ બને? ન થાય. રાગ કરતા કરતા વિતરાગ દશા થાય એમ માનવું એ તો વિરુદ્ધ વાત છે, તદ્દન વિરુદ્ધ છે. એ તો જીનેશ્વર ભગવાનની આજ્ઞા આમન્યાથી વિરુદ્ધ વાત છે. શુભભાવ એ બંધનું કારણ હોય એ મુક્તિનું કારણ હોય નહીં. શુભભાવ કરતા 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 માત્ર પુણ્યનો બંધ થાય, બીજું કાંઈ થાય નહીં અને ભવના ભ્રમણ થાય, પણ મુક્તિની પ્રાપ્તિ થાય નહીં, મોક્ષની પ્રાપ્તિ થાય નહીં, કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય નહીં, અરે સમ્યક્ત્વની પ્રાપ્તિ પણ થાય નહીં. અહીં કહે છે જેને વર્તમાનમાં આનંદનો અનુભવ થયો છે, અર્થાંત જેને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, ચારિત્ર ભલે વધતું ઓછું હો પણ સમ્યક દર્શન જેને થયું છે એની વાત અહીંયા કરવી છે. એટલે કહે છે કે ચારિત્ર ભલે વધતું ઓછું હો પણ એવા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ થયા છે, તેને ભૂતકાળનો ઉપભોગ તો ચાલ્યો ગયો હોવાથી તેની વાંછા નથી, એની ઈચ્છા નથી અને તેથી તેનો એને પરિગ્રહ નથી. ચોથા ગુણસ્થાનની દશા હોય એટલે હજી ચારિત્ર, હજી સમ્યક્ત્વ આચરણ ચારિત્ર જ હોય, બીજું વિશેષ ચારિત્ર નથી. પોતે પોતાના આત્માને જાણ્યો છે અને સાનુભૂતિ થઈ છે એ સમયે જે ચારિત્ર છે એ ચારિત્રને સંકિત વખતે સમ્યક ચારિત્ર કહેવામાં આવે છે. એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ ત્રણેય સાથે હોય છે, અનુભૂતિના કાળે હોય છે. જેટલી ક્ષણો માટે પણ એ પોતાના સ્વરૂપમાં રહ્યો છે એ નિશ્ચય ચારિત્ર જ છે, પણ એ વારંવાર પોતાના સ્વરૂપમાં નથી જઈ શકતો અને હજી એને કસાયની ત્રણ ચોકડી બાકી રહી છે. એટલે એ અપેક્ષાથી વાત કરી છે કે એ રીતે એને હજી ચારિત્ર કદાચ ઓછું છે. સમ્યક્ત્વ આચરણ ચારિત્ર છે પણ હજી સંયમ આચરણ ચારિત્ર નથી. પાંચમા ગુણસ્થાને દેશ ચારિત્ર કે સાતમેથી છઠ્ઠે આવે છે અને જે ચારિત્ર છે એવું મુનિનું ચારિત્ર એને નથી, સંયમ આચરણ ચારિત્ર નથી. તો પણ જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર છે. એવા જીવને ભૂતકાળમાં કર્મના ઉદયનો ઉપભોગ હતો એ તો ચાલ્યો ગયો છે, અને એવા ભૂતકાળમાં જેવા કર્મના ઉદયનો ઉપભોગ હતો એવા ઉપભોગને એ ઈચ્છતો નથી, એની એને વાંછા નથી. ભવિષ્યમાં એ ફરીથી એવું પ્રાપ્ત થાય એવી એને બિલકુલ વાંછા નથી, એટલે એને ભવિષ્યનો પણ એ પરિગ્રહ નથી, ભવિષ્યના ભોગની પણ વાંછા નથી. કેમ કે જેને અંતરમાં આનંદનો અનુભવ જે થયો એ અત્યારે વિદ્યમાન છે, વિદ્યમાન છે એટલે કે એને ભૂલાયું નથી અને દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, એટલે એ તો રહે જ છે. એની પરિણતિ આત્માને જાણવા વાળી જ રહે છે. પોતે ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક છે, આ વર્તમાન પર્યાય રૂપે પોતે નથી, એવી જ એની પરિણતિ છે. એટલે પેલો અનુભવ છે એ વિદ્યમાન છે, એમ અહીંયા તો કહ્યું છે. શું કે છે કે એને ભવિષ્યના ભોગની પણ વાંછા નથી. કેમ નથી? કે જેને અંતરમાં આનંદનો અનુભવ વિદ્યમાન છે તેને અન્ય ભોગની વાંછા ક્યાંથી થાય? એને થાય જ નહીં. હારે વાત છે ભાઈ. આ તો અહીંયા તો નિર્જરા કોને થાય એની વાત કરી છે. આવા સંકિતીને નિર્જરા થાય છે. આગળ કહે છે કે જ્ઞાનીને ભવિષ્યના ભોગની પણ વર્તમાનમાં વાંછા નથી, ઈચ્છા નથી. અને હવે પછીની ગાથા 216માં વેદ્ય વેદક ભાવ દ્વારા વિસ્તારથી એ વાતને સમજાવશે. આગળ આપણે લઈએ. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા અતિન્દ્રિય જ્ઞાન અને આનંદ સ્વરૂપની મૂર્તિ પ્રભુ છે. તેની સન્મુખ થતા, તેનો આશ્રય કરતા આનંદને વિતરાગી શાંતિ પ્રગટે છે અને તે મોક્ષ માર્ગ છે. આવા મોક્ષ માર્ગને પ્રાપ્ત થવાથી જેને અતિન્દ્રિય આનંદના રસનો સ્વાદ અંતરમાં આવ્યો છે તેવો સંકિતિ જ્ઞાની, એવો સંકિતિ જ્ઞાની એને નિર્જરા હોય છે. તેને કહે છે કે એવા સંકિતિ જ્ઞાનીને ભૂતકાળનો ભોગ એ તો વર્તમાનમાં પરિગ્રહપણે નથી, અને ભવિષ્યની એટલે ભવિષ્યમાં ભોગની વાંછા પણ નથી. આ કારણે તેને ભૂત અને ભવિષ્યનો કર્મના ઉદયનો ઉપભોગ એ પરિગ્રહ ભાવે થતો નથી. એટલે એવા ભૂત અને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહ ભાવને ધારતો નથી. કહે છે કે ભવિષ્યનો ઉપભોગ જો ઈચ્છવામાં આવે, વાંચવામાં આવે, તો જ તે ઉપભોગ પરિગ્રહપણાને પ્રાપ્ત થાય, પરિગ્રહ ભાવને પ્રાપ્ત થાય છે. પણ ભવિષ્યના ભોગની તો જ્ઞાનીને વાંછા નથી, ઈચ્છા નથી. માટે જ્ઞાનીને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહ ભાવને ધારતો નથી. આ રીતે અહીંયા ભૂતકાળ અને ભવિષ્યકાળની વાત તો કરી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ વાત તમે કરી એ પાંચમા ગુણસ્થાનની વાત છે. પાંચમા ગુણસ્થાને એને દેશ ચારિત્ર હોય છે, સંયમ આચરણ ચારિત્ર હોય છે, દેશ ચારિત્ર હોય છે, 12 વ્રત આદિ હોય છે, 11 પ્રતિમાધારી શ્રાવક થાય છે. તો એને થયું કે આ કદાચ પાંચમા ગુણસ્થાનની વાત હશે, જેને કસાયની બે ચોકડી ગઈ છે એની વાત હશે. એટલે ગુરુદેવે કહ્યું કે ના, આ ચોથા ગુણસ્થાનની વાત છે. हाँ चौथा गुणस्थान की बात है, चौथा गुणस्थान आ बात शुरू थी जाए आवात। एटले सामो प्रश्न कर्यो के पण निदान तो पांचमे पांचमे थी नहीं होतु ने, एटले निदान तो पांचमे जाए ने। गुरुदेव एनो उत्तर आप्यो छे, निदान जे आपणे बांधी लईए छे ने आम करवाथी आम थाय, आपणे शुभ भाव द्वारा मने आनी प्राप्ति थाय एवा निदान करीए छीए ने, के हूँ आम करीश एथी मने आनी प्राप्ति थशे, हूँ उपवास करीश माटे मने आवा फळनी प्राप्ति थाओ। આપણે મંદિરમાં જઈને પણ ઘણા લોકો એ જ વાત એવા જ નિદાન જ બાંધતા હોય છે કે મને આની પ્રાપ્તિ થાઓ, હું આમ કરીશ માટે આની પ્રાપ્તિ થાઓ, એવા નિદાનની જે વાત છે ને, બાહ્યમાં જગતના સુખની વાંછા રૂપે જે નિદાન કરવામાં આવે છે, એટલે એ વાત કરી કે એ તો બધું કે પાંચમા ગુણસ્થાન વાળા માટે હશે, એટલે ગુરુદેવ એ વાતને અહીંયા સ્પષ્ટ કરે છે ને, સમજાવે છે કે ના આ ચોથા ગુણસ્થાનની વાત છે। એટલે પછી પ્રશ્ન કર્યો પણ કે નિદાન તો પાંચમે ગુણસ્થાનેથી નથી હોતું ને, तो गुरुदेव कहे कि भाई चौथे गुणस्थाने थी ज निदान नहीं, चौथे गुणस्थाने थी ज निदान छे नहीं। निशल्यो व्रति एम सूत्र तत्वार सूत्र में आवे छे, निशल्यो व्रति, शल्य न होय एज व्रति छे, जेने शल्य नहीं। कया कया शल्य होय छे, कया शल्य छे, मिथ्यात्व एटले मिथ्या दर्शन शल्य, माया शल्य छे अने निदान शल्य, ए त्रण शल्य छे। શલ્ય એટલે શું? શલ્ય એટલે સૂળ, શલ્ય એટલે સળો, શલ્ય એટલે બગાડ, બીજા બધા અર્થને લઈએ સમજવા માટે તો શલ્યનો એવો અર્થ છે, એવા શલ્ય જે સૂળ છે, જે દુઃખરૂપ છે, આ મિથ્યા દર્શન, માયા અને નિદાન એ ત્રણ શલ્ય છે, એની અહીંયા વાત સમજાવી છે। કહે છે કે ચોથે ગુણસ્થાનેથી જ નિદાન છે નહીં, નિશલ્યો વ્રતિ એમ સૂત્ર તત્વાર સૂત્રમાં આવે છે। ત્યાં તો જેને મિથ્યા દર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય એ ત્રણેય શલ્યનો અભાવ થયો છે, એ વ્રતિ એટલે તેને સમ્યક દર્શન થયું છે અને તે અંતઃસ્થિતતા વધે ત્યારે વ્રતનો વિકલ્પ હોય છે ત્યારે તેને વ્રતિ કહેવામાં આવે છે। એટલે પેલું ચોથા ગુણસ્થાનમાં આપણે હજી કહીએ છીએ ને કે એને વ્રત નથી એ અપેક્ષાથી વાત કરી, એટલે અહીંયા એમ કહું કે એ પાંચમા ગુણસ્થાનની વાત હશે એવી અહીંયા આશંકા થઈ। અભ્યાસી છે એને આવી આશંકા થાય, જેને આવા અભ્યાસ હોય ને, એટલે ગુરુદેવ એને સમજાવે છે કે કઈ રીતે એ ચોથા ગુણસ્થાને હોઈ શકે। તો કહે છે કે ત્યાં એ ત્રણેય શલ્યોનો જે અભાવ છે, ત્રણેય શલ્યોનો અભાવ થયો છે તેને સમ્યક દર્શન થયું છે। આ ત્રણેય શલ્યોનો અભાવ થતાં સમ્યક દર્શન થયું છે અને તેને અંતઃસ્થિરતા વધે ત્યારે વ્રતનો વિકલ્પ હોય ત્યારે તેને વ્રતિ કહેવામાં આવે છે। તો વ્રતિની વ્યાખ્યા આ રીતે કરી છે, વ્રતિ કઈ રીતે કહેવામાં આવે, અંતઃસ્થિરતા વધે ત્યારે વ્રતનો વિકલ્પ હોય છે ત્યારે તેને વ્રતિ કહેવામાં આવે છે। વ્રતિ કોને કહીએ, કે જેને મિથ્યા દર્શન ગયું છે, રાગની રૂચિ છૂટી ગઈ છે, જે વ્યવહાર રત્નત્ર હોય તેની પણ જેને રૂચિ નથી અને સ્વ સ્વરૂપના આનંદની જ જેને રૂચિ છે, તે માયા મિથ્યાત્વ અને નિદાન એમ ત્રણ શલ્યોથી રહિત સમકીતિ છે અને તેને જ્યારે વ્રતનો વિકલ્પ આવે છે ત્યારે તે વ્રતિ થાય છે, ત્યારે તે વ્રતિ થાય છે। એટલે એને નિદાન જે છે એ ખરેખર તો ચોથા ગુણસ્થાનથી જ નથી, એટલે મિથ્યાત્વ, માયા અને નિદાન આ ત્રણ શલ્ય, મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય એ ત્રણેય શલ્ય સમકીતિને નથી, એ ત્રણેય શલ્ય સમકીતિને નથી, એટલે ચોથા ગુણસ્થાનથી એને નિદાન નથી, એ વાત અહીંયા સમજાવી છે। મિથ્યાત્વ આદિ શલ્ય હોય તો એને વ્રત હોતા નથી, બીજી વાત કહે છે હવે, મિથ્યાત્વ આદિ શલ્ય હોય એને વ્રત હોતા નથી, એના વ્રત હોય તો એ વ્રતને બાળ વ્રત કહેવામાં આવે। કોઈ પણ શલ્ય હોય અને જો વ્રત હોય તો એ વ્રતને વ્રત નથી કહેવાતા, એને બાળ વ્રત કહીએ આપણે। બાળકો જેમ રમત કરતા હોય તો એ રમત કઈ સાચી હોતી નથી, બાળકો ડોક્ટર ડોક્ટર રમે કે ચોર પોલીસ રમે તો એમાં કઈ કોઈ ચોર કે પોલીસ બનતા નથી, અને ડોક્ટર ડોક્ટર રમે તો એમાં કઈ ડોક્ટર કે પેશન્ટ થતા નથી, એ બધા બાળ વ્રત છે, એવી રીતે બાળની બધી ક્રિયા છે, એટલે એવા વ્રત જે છે એને બાળ વ્રત કહેવાય। એવા વ્રતને મિથ્યાત્વ આદિ શલ્ય સહિત હોય એવા વ્રત એને વ્રત કહેવાતા નથી, એ વ્રત હોય જ નહીં। આ બીજી વાત અહીંયા કહે છે. ગુરુદેવે પહેલી વાત તો અહીંયા સમજાવી, સમાધાન પણ આપ્યું, અને બીજી એક અહીંયા વાત કરે છે કે મિથ્યાત્વાદી શલ્ય હોય એને વ્રત હોતા નથી. એ ભલે વ્રત કરે, માને કે હું વ્રત કરું છું, પણ ખરેખર એને વ્રત હોતા નથી. પછી વ્રત કોને હોય? કે છે કે જેને મિથ્યા શલ્યનો નાશ થયો હોય તેને વ્રત હોય છે. મિથ્યા શલ્યનો એટલે મિથ્યાત્વનો નાશ થયો છે એને વ્રત હોય છે. મિથ્યા શલ્યનો નાશ ક્યારે થાય? તો કે પર પદાર્થની ક્રિયા હું કરી શકતો નથી, રાગથી, વ્યવહાર રત્નત્રયના રાગથી પણ મને કોઈ લાભ નથી, સુખભાવથી પણ મને કંઈ, એટલે મારા આત્માને કાંઈ લાભ નથી. એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્માના આશ્રય જ મને લાભ ધર્મ છે. આવું સ્વ આશ્રય જ્ઞાન અને શ્રદ્ધાન કરે ત્યારે મિથ્યા શલ્યનો નાશ થાય. આવું શ્રદ્ધાન ક્યારે કરે? આત્માના આશ્રય કરે. માત્ર એવી દ્રઢતા એમ નહીં ચાલે, દ્રઢતા તો થઈ. શાસ્ત્ર વાંચ્યું ત્યારે તો બરાબર પાક્કું બરાબર એમ જ લાગતું હતું, પણ પછી શાસ્ત્ર બંધ કરી અને ઉભો થયો એટલે પાછું બધું ભૂલી જાય છે. એટલે એ શ્રદ્ધા એની કેવી? સાચી શ્રદ્ધા નથી. એટલે આત્માના આશ્રય એને એવું જ્ઞાન થઈને પછી શ્રદ્ધા થાય છે, ત્યારે એ સાચી સમ્યક શ્રદ્ધા થઈ એટલે સંકિત થયું, અને ત્યારે એને મિથ્યા શલ્યનો નાશ થાય છે. સ્વસન્મુખતાના પરિણામ વિના સમ્યક દર્શન નહીં, અને સમ્યક દર્શન વિના કોઈ વ્રત હોતા નથી. વ્યવહાર રત્નત્રય એ પર સન્મુખતાના પરિણામ છે. વ્યવહાર રત્નત્રયમાં સ્વનો આશ્રય નથી, સ્વની સન્મુખતા નથી. શુભભાવ, વ્રત, તપ, પૂજા, ભક્તિનો ભાવ છે એમાં સ્વનું લક્ષ નથી, પણ એમાં પરનું લક્ષ છે. એમાં શરીરનું લક્ષ છે કે શરીરમાં એને ઉપવાસ આદિ થાય છે, અથવા તો પૂજા ભક્તિની અંદર જિનેશ્વર ભગવાન, કેવળી ભગવાન, તીર્થંકર ભગવાનનું લક્ષ છે, એટલે એ પણ પરનું લક્ષ છે. એટલે એવા વ્યવહાર રત્નત્રયમાં એ પર સન્મુખતા છે, અને એવા પર સન્મુખતાના પરિણામ છે એ વ્યવહાર રત્નત્રયના પરિણામ દ્વારા સમ્યક્ત્વની પ્રાપ્તિ થતી નથી. એના આશ્રયે સમ્યક દર્શન કે વિતરાગતા પ્રગટ થતા નથી. એના આશ્રયે જે પરિણામ થયા, જે પર્યાય થઈ, એ નિર્મળ પર્યાય નથી, પણ એ પુણ્યબંધના કારણરૂપ આશ્રવ ભાવ છે. જ્યારે અહીંયા તો સ્વના આશ્રયે જે પરિણામ થાય છે તે પરિણામ નિર્મળ પરિણામ છે, એ વિતરાગી પર્યાય છે. આવી વાત છે. એટલે વ્યવહાર રત્નત્રય એ પર સન્મુખતાના પરિણામ છે, માટે તેના આશ્રયે સમ્યક દર્શન કે વિતરાગતા પ્રગટ થતા નથી. વાત શું હતી? કે વ્રત કોને હોય એની વાત છે. એટલે એ સાચા વ્રતના પરિણામ જે છે એમાં નિર્જરા થાય છે. તો એવા વ્રતના પરિણામ સમ્યક્ત્વ હોય તો જ થાય, મિથ્યાત્વ સહિત એવા પરિણામ થતા નથી. પહેલા તેની વાત કરવામાં આવી હતી. મૂળ વાત ક્યાંથી આ શરૂ થઈ? કે જ્ઞાની ભવિષ્યના ભોગને ઈચ્છતો નથી એટલે એનો પરિગ્રહ નથી, એ વાત કરી. એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે આ વાત પાંચમા ગુણસ્થાનની હશે, કારણ કે એમાં નિદાન તો પાંચમા ગુણસ્થાને જાય, કેમ કે ભવિષ્યના ભોગને ન ઈચ્છવું એમાં નિદાનની વાત આવી જાય. આપણે ભવિષ્યના ભોગને ઈચ્છીએ એ નિદાન થયું, તો કે એવું નિદાન ન હોય એવું તો પાંચમા ગુણ સ્થાને બને ને, એમ કરી એને પ્રશ્ન કર્યો. તો ગુરુદેવે કહ્યું, ના, પાંચમે નહીં પણ ચોથે જ આ છે, અને ચોથે કઈ રીતે છે? તો એ વાત ગુરુદેવે અહીંયા સમજાવી. શું સમજાવ્યું? કે તત્વાર સૂત્રમાં જે સૂત્ર કહ્યું છે નિશલ્યો વૃત્તિ, તો એ શલ્ય જે છે મિથ્યા દર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય, એ ત્રણેય શલ્યનો અભાવ થાય છે ત્યારે સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે ચોથા ગુણસ્થાને જેને સમ્યક દર્શન પ્રગટ થયું છે એને આ ત્રણેય શલ્યનો અભાવ છે. ત્રણેય શલ્યનો એને એ રીતે અભાવ થયો છે, એટલે એ ચોથા ગુણસ્થાને એને નિદાન શલ્યનો અભાવ છે. એટલે એ નિદાન શલ્યના અભાવને કારણે એને એવા ભવિષ્યના ભોગની ઈચ્છા થતી જ નથી. આ વાતનું સમાધાન થયું, અને સાથે પેલી વ્રતની વાત લીધી ગુરુદેવે આગળ સમજાવી, કે પછી એવું થયા પછીથી એને એવો વ્રતનો વિકલ્પ હોય છે, એવા ચોથા ગુણસ્થાન વાળાને એવો વ્રતનો વિકલ્પ હોય છે, અને એમ એ વ્રતી થાય છે. હવે વ્રતિની વાત આવી એટલે પછી વ્રતિની વાતને સમજાવી કે સાચા વ્રત કોને હોય. જો એક પછી એક વાત આગળ ને આગળ ગુરુદેવ સમજાવતા ગયા છે. તો વ્રતની વાતમાં શું સમજાયું કે સાચા વ્રત તપ ક્યારે હોય, તો કે મિથ્યાત્વ શલ્ય ગયું હોય એટલે મિથ્યાત્વ જાય તો જ હોય. મિથ્યા દ્રષ્ટિના વ્રત તપ છે એ સાચા નથી. તો વ્રત સાચા કોને હોય, તો સમ્યક દ્રષ્ટિનું હોય, જેને મિથ્યાત્વ ગયું હોય એને હોય, એ વાત સમજાય. અને એવા મિથ્યાત્વ વિનાના જે વ્રત તપ જે છે એને નિશ્ચય રત્નત્રય પ્રગટ નથી થયું એટલે એને વ્યવહાર રત્નત્રય પણ કહેવામાં નથી આવતો. અને એ પરિણામ જે છે વ્યવહાર રત્નત્રયના પરિણામ, એ બધા જ, એકલો વ્રત નહીં પણ એ બધા ભાવ પરનાલક્ષી ભાવ છે, પર સન્મુખતાના પરિણામ છે. માટે એ દ્વારા વિતરાગી પરિણામ પણ થતા નથી, સમ્યક દર્શન પણ થતું નથી. એક સાથે પાંચ વાત સમજાવી દીધી. વાત ક્યાંથી શરૂ કરી અને ક્યાં લઈ ગયા એમાં કઈ વિષયાંતર નથી થયું પ્રભુ, આ તો બધી સ્પષ્ટતા થઈ ગઈ છે. બહુ સરસ વાત છે. તો આપણે આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.
હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત